એકત્ર જ્ઞાનગોષ્ઠિ, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજની આપણી ચર્ચાનો વિષય છે મઠવાદ, એટલે કે મોનાસ્ટિસિઝમ. જ્યારે આપણે સાધુ, સંત કે મઠ એવા શબ્દો સાંભળીએ એટલે તરત મનમાં એક ચિત્ર આવે.
હા, કે કોઈ વ્યક્તિ દુનિયાની બધી ઝંઝટ છોડીને શાંતિની શોધમાં ક્યાંક દૂર જતી રહી છે.
બરાબર, જાણે સમાજમાંથી કોઈ ડ્રોપઆઉટ થઈ ગયું હોય. પણ શું ખરેખર એવું છે?
અને એ જ તો મૂળ સવાલ છે. શું આ દુનિયાથી ભાગી જવાની વાત છે કે પછી દુનિયાને એક અલગ રીતે જોવાની અને જીવવાની કોશિશ છે?
બરાબર, એ જ સવાલના મૂળમાં આપણે આજે ઉતરવાના છીએ. આપણા સ્ત્રોત છે વિદ્વાન સ્ટીફન જે ડેવિસના આ વિષય પરના બે ગહન પુસ્તકોના સારાંશ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે હજારો વર્ષોથી સ્ત્રીઓ અને પુરુષો શા માટે સમાજથી દૂર શિસ્તબદ્ધ જીવન જીવવા માટે પ્રેરાયા છે, અને સૌથી અગત્યનું,
આ પ્રાચીન પરંપરા આજના આપણા ડિજિટલ અને ઘોંઘાટભર્યા જીવનમાં શું અર્થ ધરાવે છે. અને મને લાગે છે કે આ વિષય આજે પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે. આપણે બધા સતત વિક્ષેપો, તણાવ અને ક્યાંક ને ક્યાંક એકલતા અનુભવી રહ્યા છીએ.
સાચી વાત છે.
મઠવાદ એ માત્ર કોઈ ધાર્મિક પ્રથા નથી, એ તો એક એવી પ્રયોગશાળા છે જ્યાં હજારો વર્ષોથી માનવીય ચેતના, સમુદાય અને હેતુપૂર્ણ જીવનના ઊંડા પ્રયોગો થયા છે.
તો કદાચ આ પ્રાચીન પ્રયોગશાળામાંથી આપણને આધુનિક સમસ્યાઓના કેટલાક જવાબો મળી શકે છે. ચાલો તો આ વિષયમાં આપણા ગાઈડ, લેખક વિશે થોડું જાણીએ. આ ચર્ચા માટે આપણા માર્ગદર્શક છે સ્ટીફન જે ડેવિસ, જેઓ યેલ યુનિવર્સિટીમાં ધાર્મિક અભ્યાસ અને ઇતિહાસના પ્રોફેસર છે.
હા, અને તેઓ પ્રાચીન ખ્રિસ્તી ધર્મ, ખાસ કરીને ઇજિપ્તમાં મઠવાદના ઉદ્ભવના મોટા નિષ્ણાત ગણાય છે.
પણ જે વાત એમને ખાસ બનાવે છે એ શું છે?
એમને એમાં રસ છે જેને તેઓ જીવંત ધર્મ એટલે કે લિવ્ડ રિલિજન કહે છે.
એટલે કે લોકો ધર્મને રોજિંદા જીવનમાં કેવી રીતે જીવે છે?
બિલકુલ, સામાન્ય લોકો શું અનુભવે છે, એમની પ્રાર્થના, એમના અનુષ્ઠાનો, એમની માન્યતાઓ એમના જીવન પર શું અસર કરે છે.
એટલે કે થિયરી કરતા પ્રેક્ટિસ પર વધુ ધ્યાન.
એકદમ, અને એમનો જે પુરાતત્વીય સંશોધનનો અનુભવ છે ને, એ આમાં ખૂબ મદદ કરે છે.
કેવી રીતે?
જુઓ, એ માત્ર પુસ્તકોમાં શું લખ્યું છે એ નથી જોતા, પણ ખોદકામમાંથી મળેલા વાસણો, મઠોના ખંડેરો, રોજિંદા જીવનની વસ્તુઓનો પણ અભ્યાસ કરે છે.
ઓ વાહ.
આનાથી એમને સમજવામાં મદદ મળે છે કે એક સાધુનું જીવન ખરેખર કેવું હતું, માત્ર આદર્શોમાં નહીં પણ વાસ્તવિકતામાં.
આ તો ખૂબ જ રસપ્રદ અભિગમ છે. તો આ દ્રષ્ટિકોણથી ડેવિસ મઠવાદ વિશે શું મુખ્ય વાત કહે છે? એમના પુસ્તકોનો કેન્દ્રીય વિચાર શું છે?
ડેવિસ આપણી પેલી દુનિયા છોડીને ભાગી જવાની છબીને સંપૂર્ણપણે તોડી નાખે છે. એમનો મુખ્ય તર્ક એ છે કે મઠવાદ એ કોઈ નિષ્ક્રિય પ્રવૃત્તિ નથી.
તો પછી શું છે?
એક અત્યંત ગતિશીલ, અનુકૂલનશીલ અને સામાજિક રીતે શક્તિશાળી જીવનશૈલી છે, અને દુનિયાના લગભગ દરેક મોટા ધર્મમાં જોવા મળે છે.
એટલે તમે એમ કહો છો કે મઠમાં રહેતા સાધુઓ દુનિયાથી અલગ રહીને પણ દુનિયા પર પ્રભાવ પાડી રહ્યા હતા?
હા, અને એ પણ જબરદસ્ત પ્રભાવ. ડેવિસ કહે છે કે મઠવાદને કોઈ ચોક્કસ માન્યતા કે ધર્મથી નહીં, પણ એના કાર્યોથી વ્યાખ્યાયિત કરવો જોઈએ.
કાર્યોથી? એટલે કે?
એમના મતે મઠવાદના ત્રણ મુખ્ય લક્ષણો છે, પછી તે બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય કે હિન્દુ. પહેલું છે તપસ્યા, એટલે કે એસેટિસિઝમ.
આધ્યાત્મિક વિકાસ માટે પોતાની જાત પર શિસ્ત અને સંયમ કેળવવો, તે જેમ કે ઉપવાસ કરવો કે ઓછી ઊંઘ લેવી, એવું બધું.
હા, બરાબર. બીજું લક્ષણ છે વિરક્તિ, એટલે કે સેપરેશન,
મુખ્ય સમાજથી થોડું અંતર બનાવવું.
બરાબર, ભૌતિક કે સામાજિક રીતે, પછી ભલે તે રણમાં જઈને હોય, પહાડ પર હોય કે પછી શહેરની બહાર કોઈ આશ્રમ બનાવીને હોય.
અને ત્રીજું? કારણ કે માત્ર એકલા રહેવું તો પૂરતું નથી, ખરું ને?
એ જ તો મુખ્ય મુદ્દો છે. એટલે ત્રીજો અને સૌથી મહત્વનો ઘટક છે વૈકલ્પિક સમુદાય બનાવવો.
ઓકે, એટલે એમણે સમાજ છોડ્યો પણ એક નવો સમાજ બનાવ્યો.
એકદમ સાચું. સમાન વિચારો અને નિયમોથી બંધાયેલો એક નવો સમાજ. આ ત્રણ સ્તંભો, તપસ્યા, વિરક્તિ અને સમુદાય, પર મઠવાદની આખી ઇમારત ઊભી છે.
ઠીક છે, તો આ ત્રણ સિદ્ધાંતોનું માળખું સમજાયું, પણ વાસ્તવમાં બધું શરૂ ક્યાંથી થયું? ઇતિહાસમાં ક્યાંથી શરૂઆત કરીએ?
ચાલો ત્રીજી અને ચોથી સદીના ઇજિપ્ત અને સિરિયાના રણમાં જઈએ. અહીંથી જ ખ્રિસ્તી મઠવાદની શરૂઆત થઈ.
ડેઝર્ટ ફાધર્સ એટલે કે રણના પિતાઓ, એમના વિશે મેં સાંભળ્યું છે.
હા, એ લોકો સમાજ છોડીને એકાંત જીવન જીવવા માટે રણમાં જતા રહ્યા. સેન્ટ એન્ટની જેવા લોકોની વાર્તાઓ ખૂબ પ્રચલિત થઈ.
એમની વાર્તાઓ તો ઘણી નાટકીય છે. એવું કહેવાય છે કે તેઓ રાક્ષસો સામે લડતા હતા. આ વાતને શાબ્દિક રીતે લેવાની?
ડેવિસના મતે આ રાક્ષસો ખરેખર તો વ્યક્તિના પોતાના મનના વિકારો હતા.
વાસનાઓ, ડર, ગુસ્સો
દેખાય. આ એક આંતરિક યુદ્ધ હતું.
અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. ડેવિસ આ સમયગાળાને તપસ્વી બજાર તરીકે વર્ણવે છે. આ બજાર શબ્દ સાંભળીને થોડી નવાઈ લાગે છે.
હા, પણ તે ખૂબ જ સચોટ શબ્દ છે. એ સમયે જાણે કે જુદા જુદા સાધુઓ આધ્યાત્મિક સત્તા અને પ્રતિષ્ઠા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા.
સ્પર્ધા?
હા, જેટલી કઠોર તપસ્યા કરે તેટલું વધુ પવિત્ર ગણાય. જાણે કે એ સમયના આધ્યાત્મિક ઇન્ફ્લુએન્સર્સ હતા.
શું વાત કરો છો, કોઈ ઉદાહરણ છે?
સૌથી પ્રખ્યાત ઉદાહરણ સિમિયન સ્ટાઇલાઇટ્સનું છે. આ સંત 37 વર્ષ સુધી સિરિયામાં એક ઊંચા સ્તંભરી ટોચ પર રહ્યા.
એક મિનિટ, શું કહ્યું? 37 વર્ષ એક થાંભલા પર?
હા, કલ્પના કરો, તડકો, વરસાદ, ઠંડી, બધું ત્યાં સહન કર્યું.
આ તો અકલ્પનીય છે, પણ શા માટે? આટલું કઠોર પગલું ભરવાનો હેતુ શું હતો?
આ કોઈ ખાનગી બાબત ન હતી, તે એક જાહેર પ્રદર્શન હતું. એમના સમયનું સૌથી મોટું વાયરલ સ્ટંટ હતું એમ કહી શકાય.
અને એનાથી શું થયું?
એનાથી એમને જબરદસ્ત આધ્યાત્મિક સત્તા મળી. લોકો દૂર દૂરથી તેમના દર્શન કરવા, સલાહ લેવા અને આશીર્વાદ લેવા આવતા. રાજાઓ પણ એમની સલાહ લેતા.
એટલે એમણે પોતાની શારીરિક કઠોરતાને આધ્યાત્મિક મૂડીમાં ફેરવી દીધી.
બરાબર.
તો એક તરફ આ રણના પિતાઓ હતા, જે એકલા રહીને પોતાની હદ પાર કરતા હતા. પણ આ મોડલ લાંબો સમય ટકી શકે? આ તો ખૂબ અસ્તવ્યસ્ત અને વ્યક્તિગત લાગે છે.
અને બરાબર એ જ સમસ્યા હતી. આ બધું વ્યક્તિગત વીરતા પર આધારિત હતું. અને એક સંસ્થાનું સ્વરૂપ આપવા માટે કોઈને એક રૂલબુક, એક નિયમાવલી લખવાની જરૂર હતી.
અને ત્યાં જ 6 સદીમાં સેન્ટ બેનેડિક્ટની એન્ટ્રી થાય છે.
હા, સેન્ટ બેનેડિક્ટનો નિયમ, જે પશ્ચિમી મઠવાદનો પાયો ગણાય છે.
એમાં એવું તો શું ખાસ હતું?
બેનેડિક્ટનો નિયમ તેની વ્યવહારિકતા અને સંતુલન માટે પ્રખ્યાત થયો. તેણે સિમિયન જેવી અતિશય કઠોર તપસ્યાને બદલે એક સુવ્યવસ્થિત દિનચર્યા પર ભાર મૂક્યો.
કેવી દિનચર્યા?
એમણે દિવસને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચ્યો. પ્રાર્થના, જેને લેટિનમાં ઓરા કહેવાય, કાર્ય, લબોરા અને અભ્યાસ.
પ્રાર્થના, કામ અને અભ્યાસ, આ તો ખૂબ સંતુલિત લાગે છે. જે લોકો થાંભલા પર બેસતા હતા તેમના કરતા તો આ બિલકુલ અલગ છે.
હા, અને શરૂઆતમાં ચોક્કસપણે કેટલાક લોકોને લાગ્યું હશે કે આ નરમ માર્ગ છે. પણ બેનેડિક્ટની જીનિયસ એ હતી કે એમણે સમજ્યું કે વ્યક્તિગત વીરતા પર બનેલી ચળવળ લાંબી નથી ટકતી.
એક સંસ્થાને ટકાવી રાખવા માટે સ્થિરતા અને વ્યવસ્થાની જરૂર પડે.
બરાબર. એમના નિયમે એક એવો સમુદાય બનાવ્યો જે આત્મનિર્ભર હતો, ઉત્પાદક હતો અને જે સદીઓ સુધી ટકી શક્યો. આનાથી મઠવાદ એક વ્યક્તિગત ચળવળમાંથી એક મજબૂત સંસ્થામાં પરિવર્તિત થયો.
અને આ નિયમોની સાથે સાથે અનુષ્ઠાનોએ પણ મઠના જીવનને આકાર આપ્યો હશે, ખરું ને?
ચોક્કસ. દિવસ અને રાત્રિ દરમિયાન નિયમિત સમરે થતી સામૂહિક પ્રાર્થનાઓ, જેને લિટર્જી ઓફ ધી આવર્સ કહેવાય છે.
એનાથી શું થતું?
એનાથી સમયની આપણી સામાન્ય ધારણા જ બદલાઈ જતી. સામાન્ય જીવનમાં સમય રેખીય હોય છે, સોમવાર, મંગળવાર, પણ મઠમાં આ પ્રાર્થનાઓ દ્વારા સમય એક ચક્ર બની જતો.
વાહ.
જીવનનો દરેક કલાક, દરેક ક્ષણ ઈશ્વરને સમર્પિત હતી.
આ બધું આપણને મઠવાદના સૌથી મોટા વિરોધાભાસ તરફ દોરી જાય છે.
કયો વિરોધાભાસ?
એક તરફ આ લોકો ગરીબીની પ્રતિજ્ઞા લેતા, દુનિયાની સંપત્તિનો ત્યાગ કરતા, પણ ઇતિહાસ બતાવે છે કે આ મઠો આખરે અત્યંત શ્રીમંત અને શક્તિશાળી બન્યા. આ કેવી રીતે શક્ય બન્યું?
આ સાંભળવામાં વિચિત્ર લાગે, પણ એનું કારણ ખૂબ જ માનવીય અને સરળ હતું.
શું હતું?
સામાન્ય લોકો આ સાધુઓને ખૂબ જ પવિત્ર માનતા. એમને લાગતો કે આ સાધુઓની પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચે છે.
ઓકે.
એટલે ધનિક લોકો અને રાજા મહારાજાઓ પોતાના અને પોતાના પરિવારના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાવવાના બદલામાં મઠોને જમીન, સોનું અને સંપત્તિનું દાન આપતા.
ઓ, એટલે કે તેમની પવિત્રતા જ તેમની સંપત્તિનું કારણ બની.
વસ્તુ સમાજે તેમને ભેટમાં આપી દીધી. સમય જતા આ મઠો મધ્યયુગીન યુરોપના સૌથી મોટા જમીનદારો બની ગયા.
અને માત્ર આર્થિક જ નહીં, બૌદ્ધિક રીતે પણ એમનો પ્રદાન મોટું હતું, ખરું ને? છાપકામની શોધ થઈ તે પહેલાના અંધકાર યુગમાં જ્ઞાનને કોણે સાચવ્યું?
આ સાધુઓએ જ. કલ્પના કરો, એ યુગમાં ન તો પ્રિન્ટિંગ પ્રેસ હતા, ન તો ઇન્ટરનેટ.
સાચી વાત.
જો કોઈ જૂનો ગ્રંથ જેમ કે એરિસ્ટોટલ કે પ્લેટોનું પુસ્તક એને સાચવવું હોય તો એકમાત્ર આશા એ હતી કે યુરોપના કોઈ ખૂણામાં, કોઈ મઠના સ્ક્રિપ્ટોરિયમમાં એક સાધુ મીણબત્તીના અજવાળે ધીરજથી એની નકલ કરી રહ્યો હોય.
એટલે એ લોકો મધ્યયુગના હ્યુમન હાર્ડ ડ્રાઈવ હતા.
હા, કહી શકાય. જો તેઓ ન હોત તો પશ્ચિમી સંસ્કૃતિનું કેટલું જ્ઞાન હંમેશા માટે ખોવાઈ ગયું હોત.
અને આ પરંપરા આજે પણ કોઈ ને કોઈ સ્વરૂપે જીવંત છે.
ચોક્કસ. 20મી સદીમાં થોમસ મર્ટન અને થિચ નાથ હન જેવા આધુનિક સાધુઓએ બતાવ્યું કે કેવી રીતે ચિંતનશીલ જીવનને સામાજિક ન્યાય, શાંતિ અને પર્યાવરણ જેવા આધુનિક મુદ્દાઓ સાથે જોડી શકાય છે.
આ આખી ચર્ચા ખૂબ જ ઊંડી છે. જો આપણે આમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય?
મારા મગજમાં પહેલી વાત એ આવે છે કે મઠવાદ કોઈ એક ધર્મની મિલકત નથી.
બિલકુલ. આ એક વૈશ્વિક માનવવૃત્તિ છે, આધ્યાત્મિક શાંતિ, શિસ્ત અને સમુદાયની શોધ.
આપણને બૌદ્ધ વિહાર, હિન્દુ આશ્રમ અને ખ્રિસ્તી મઠોમાં સરખી રીતે જોવા મળે છે. તે માનવ હોવાનો એક ભાગ છે.
બીજો મુખ્ય મુદ્દો જે મને સ્પર્શી ગયો તે છે એકાંત અને સમુદાય વચ્ચેનું નાજુક સંતુલન. આપણને લાગે છે કે સાધુ એટલે એકલો માણસ, પણ સમુદાય વગર આ પરંપરા ટકી જ ન શકી હોત.
સાચી વાત છે. વ્યક્તિગત સાધના જરૂરી છે, પણ એને ટકાવી રાખવા માટે નિયમો અને એકબીજાના સાથની જરૂર પડે છે. આધ્યાત્મિક વિકાસ એ કોઈ એકલ દોકલ પ્રવાસ નથી.
અને ત્રીજો અને મારા મતે સૌથી આશ્ચર્યજનક સંદેશ એ વિરોધાભાસ છે જેની આપણે વાત કરી. દુનિયાનો ત્યાગ કરીને મઠો સમાજના સૌથી શક્તિશાળી કેન્દ્રો બન્યા.
હા, આ બતાવે છે કે સાચો પ્રભાવ ઘણીવાર પરોક્ષ અને અણધારી રીતે આવે છે. ચોથો સંદેશ નિયમ અને અનુષ્ઠાનની શક્તિ છે. એક સુવ્યવસ્થિત દિનચર્યા કેવી રીતે વ્યક્તિ અને સમુદાયની ચેતનાને આકાર આપી શકે છે.
આ વસ્તુ આપણે ભારતીય આશ્રમ પરંપરામાં પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ.
બરાબર.
જ્યાં દિવસની શરૂઆત અને અંત પ્રાર્થના અને નિયત કાર્યોથી થાય છે, તે જીવનને એક લય અને અર્થ આપે છે.
અને અંતે આ પરંપરાની સમય સાથે બદલવાની તાકાત હજારો વર્ષો પછી પણ શિસ્ત, ચિંતન અને સમુદાયના તેના મૂળભૂત સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે.
હા, માઇન્ડફુલનેસ, મિનિમાલિઝમ જેવી આધુનિક ચળવળો ક્યાંક ને ક્યાંક આ પ્રાચીન જ્ઞાનમાંથી જ પ્રેરણા લે છે.
ચાલો હવે કેટલાક એવા વિચારો પર ફરી એક નજર કરીએ જે આ ચર્ચામાંથી આહા મોમેન્ટ તરીકે ઉભરી આવે છે.
ચોક્કસ. પહેલો વિચાર જે મને ખૂબ જ સ્પર્શી ગયો તે આ છે. મઠવાદને કોઈ ચોક્કસ માન્યતાથી નહીં, પરંતુ તપસ્યા, વિરક્તિ અને વૈકલ્પિક સમુદાય જેવા કાર્યોથી શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે.
આનો અર્થ એ છે કે મઠવાદ એ માત્ર માનવાની વસ્તુ નથી, પણ કરવાની અને જીવનની વસ્તુ છે.
હા, તે એક પ્રેક્ટિસ છે, એક જીવનશૈલી છે.
બીજો મહત્વનો વિચાર જે ખરેખર વિચારવા જેવો છે, મઠવાદનો ઇતિહાસ એવા વિરોધાભાસથી ભરેલો છે જ્યાં પવિત્ર લોકોએ સંપત્તિનો ત્યાગ કર્યો, પરંતુ તેમની પવિત્રતાને કારણે જ તેમના સમુદાયો અત્યંત શ્રીમંત બની ગયા.
આ આધ્યાત્મિકતા અને ભૌતિક વાસ્તવિકતા વચ્ચેના જટિલ સંબંધને દર્શાવે છે.
હા, આધ્યાત્મિક મૂડી ઘણીવાર ભૌતિક મૂડીમાં પરિવર્તિત થઈ જાય છે, ભલે વ્યક્તિ ઈચ્છે કે ન ઈચ્છે.
અને ત્રીજો વિચાર જે મને ખૂબ જ શક્તિશાળી લાગ્યો, મઠ સમુદાયો વિશ્વાસની પ્રયોગશાળાઓ તરીકે સેવા આપે છે, જ્યાં વ્યક્તિઓ પરસ્પર સમર્થન અને જવાબદારીના વાતાવરણમાં આધ્યાત્મિક આદર્શો સાથે પ્રયોગ કરે છે.
આ બતાવે છે કે મઠો માત્ર પરંપરાના રક્ષક જ નથી, પણ આધ્યાત્મિક નવીનતા અને પ્રયોગોના કેન્દ્રો પણ રહ્યા છે.
જાણે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ્સ ફોર ધ સોલ.
હા હા, બરાબર એવું જ.
તો આ બધી ઊંડી ચર્ચા પછી સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય માણસ જે મઠમાં નથી રહેતો તે આ પ્રાચીન જ્ઞાનમાંથી આજના જીવન માટે શું શીખી શકે?
એની કોઈ વ્યવહારિક એપ્લિકેશન શું હોઈ શકે?
મને લાગે છે કે પહેલી અને સૌથી સરળ એપ્લિકેશન છે ઈરાદાપૂર્વકની દિનચર્યા બનાવવી. જેમ સાધુઓનો દિવસ પ્રાર્થના, કાર્ય અને અભ્યાસમાં વહેંચાયેલો હતો તેમ આપણે પણ આપણા દિવસને વિક્ષેપોથી બચાવી શકીએ છીએ.
જેમ કે સવારે એક કલાક ફોન ન જોવો.
હા, કે પછી બપોરે કામ પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવું અને સાંજે શીખવા કે વાંચવા માટે સમય કાઢવો. આ આપણા જીવનમાં વ્યવસ્થા અને શાંતિ લાવી શકે છે.
અને આજના સમયમાં બીજી એક ખૂબ જ શક્તિશાળી અરજી છે, ડિજિટલ તપસ્યા.
ડિજિટલ તપસ્યા, આ સાંભળવામાં ભારે શબ્દ લાગે છે.
હા, પણ એનો અર્થ સરળ છે. જે રીતે સાધુઓ બિનજરૂરી દુનિયાવી ઘોંઘાટથી દૂર રહેતા હતા, તે જ રીતે આપણે પણ સોશિયલ મીડિયા અને સતત આવતા નોટિફિકેશન્સથી ઇરાદાપૂર્વક દૂર રહી શકીએ છીએ.
એટલે કે દિવસમાં અમુક કલાકો ડિજિટલ ઉપવાસ કરવો.
બરાબર, એ આપણા ધ્યાન અને માનસિક શાંતિ માટે ચમત્કાર કરી શકે છે.
અને અંતે પેલો પ્રાર્થના અને કાર્ય, એટલે કે ઓરા એટ લાબોરાનો સિદ્ધાંત.
આનો અર્થ એ નથી કે આપણે કામ કરતી વખતે પ્રાર્થના જ કરવી, પણ એ વિચાર કે આપણું કામ માત્ર પૈસા કમાવાનું સાધન નથી, પણ તે એક અર્થપૂર્ણ પ્રવૃત્તિ કે સેવા પણ હોઈ શકે છે.
ભલે કામ ગમે તેટલું નાનું કે મોટું હોય, તેને પૂરા ધ્યાન અને નિષ્ઠાથી કરવું એ પણ એક પ્રકારની સાધના જ છે, ખરું ને?
બિલકુલ, તે આપણા કામને એક ઊંડો અર્થ આપે છે.
તો બધી બાબતોને ધ્યાનમાં લેતા આ ચર્ચામાંથી આપણે શું અંતિમ તારણ કાઢી શકીએ? તમારા માટે સૌથી મોટો બોધપાઠ શું રહ્યો?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે મઠવાદ એ દુનિયાથી ભાગવાનું માર્ગ નથી, પણ દુનિયા સાથે વધુ ઊંડાણપૂર્વક અને હેતુપૂર્વક જોડાવાનો એક વૈકલ્પિક માર્ગ છે.
એ ભાગી જવા વિશે નથી, પણ ખરેખર મહત્વનું શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે છે.
હા, અને તમારા માટે?
મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જે સંસ્થાઓ દુનિયાનો ત્યાગ કરવા માટે બનાવવામાં આવી હતી, તેમણે ઇતિહાસમાં શિક્ષણ, સંસ્કૃતિ અને જ્ઞાનના સંરક્ષણમાં કેટલો મોટો અને સકારાત્મક ફાળો આપ્યો છે.
તે આપણને આધ્યાત્મિકતાની વ્યવહારિક અને રચનાત્મક શક્તિની યાદ અપાવે છે.
અને આ ચર્ચા પરથી સાંભળનારાઓ માટે એક અંતિમ વિચાર છોડીને જઈએ છીએ.
જો આજે એક નવો બિનધાર્મિક મઠ બનાવવામાં આવે, જે હેતુપૂર્ણ જીવન, ઊંડા માનવ સંબંધો અને ડિજિટલ વિક્ષેપોથી મુક્તિ પર કેન્દ્રિત હોય, તો તેના આધુનિક નિયમો કેવા હોઈ શકે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.